તારીખ 19/4/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 184 અને 185 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 136
વિપરીત કાર્ય પદ્ધતિ છે, અવિપરીત સત્ય કાર્ય પદ્ધતિ શું છે, એટલો વિષય આવ્યો. દુનિયામાં મારું જ્ઞાન પ્રસિદ્ધ થવા અનેક લોકો વક્તાને શ્રવણ કરવા આવે છે, એટલે એની મહત્વકાંક્ષા એ વિષયમાં લંબાય છે. જાણે આખી દુનિયામાં મારું જ્ઞાન પ્રસિદ્ધ થાય, તો પહેલા આ ગામમાં પ્રસિદ્ધ થાય, પછી આ દેશમાં પ્રસિદ્ધ થાય, પ્રાણીમાં પરપ્રાણીમાં અનેક પ્રાણી ક્ષેત્રોમાં અને પછી દુનિયાના બીજા દેશોમાં મારું જ્ઞાન પ્રસિદ્ધ થવા એની એક મહત્વકાંક્ષા ઉત્પન્ન થાય છે. દ્રવ્યના સ્વભાવમાં ઊંડા ઉતરવાને બદલે ત્યાં વિપરીતતા ઉભી થઈ. આ શાસ્ત્રથી પોતાના દ્રવ્ય સ્વભાવમાં ઊંડા ઉતરવાનું હતું, એમાં ઊંડા ઉતરવાને બદલે એને બહાર ખોણા થવાનું. મારું જ્ઞાન ઘણું જ્ઞાન છે, સામાન્ય માણસોથી ઘણો આગળ છું, અને મારા જ્ઞાનની ખ્યાતિ પ્રસિદ્ધિ આખી દુનિયામાં થાવ એવી એક કલ્પના ઉઠે છે. કલ્પના છે, ખ્યાતિ થાય તો એના આત્માને કઈ લાભ મળતો નથી. કદાચ કોઈની ખ્યાતિ વધે, ફલાણા બહુ મોટા વિશ્વના સ્તરના વક્તા છે, ખાલી રાષ્ટ્રીય સ્તરે વક્તા છે એવું નહીં, વિશ્વીય સ્તરે વક્તા છે એવી ખ્યાતિ કોઈ મળે તો એના આત્માને કોઈ લાભ થાય છે એવું તો બનતું નથી. પણ એમાં સુખની પ્રાપ્તિ થાય છે. ઘણા લોકોમાં મારી પ્રસિદ્ધિ થાય તો એમાં એને સુખની પ્રાપ્તિ થાય છે. જો આત્માનું જ્ઞાન થાય તો એને કેવળ જ્ઞાન સાથે સંધિ થાય છે, અનંત કેવળીઓનું જ્ઞાન થાય છે, અનંત સિદ્ધોનું જ્ઞાન થાય છે. સિદ્ધ બધા કેવળ જ્ઞાની છે, અને અનંત સિદ્ધના જ્ઞાનમાં એમ આવ્યું કે આ પણ હવે મારા જેવા સિદ્ધપદને અલ્પકાળમાં પ્રાપ્ત થશે એનો એને વિચાર થયો. દુનિયાના લાખો કરોડો માણસો જાણે એની એને મહત્તા છે, પણ લાખો કરોડો કરતાં જેની સંખ્યા ઘણી મોટી છે એવા અનંત સિદ્ધો એ જાણે નહીં, એમ જાણે કે આ મારા જેવો સિદ્ધ થશે એનો એને કંઈક ખબર નથી. એ દિશામાં પ્રયત્ન નથી કરતો. બહારમાં તે એટલો વિચાર નથી, અંદરની વાત જુદી છે. બહારમાં ને બહારમાં સરખામણી કરીએ તો પણ આટલો બધો ફેર છે કે માણસો જાણે એનું તને મહત્વ છે, અજ્ઞાનીના ટોળા બહુમાન આપે એનું તને મહત્વ છે, કે કેવળ જ્ઞાની સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં તારું મહત્વ આવે એનું તને, એની તને મહત્તા છે? બારમાં ને બારમાં તને કોની મહત્તા છે? ભગવાનના કેવળ કેવળ જ્ઞાનને તો તું ગણતો નથી, અને જે અબૂધ છે, મૂંઢ છે, જેના કોઈ પરિણામના ઠેકાણા નથી, એવા જીવોની મહત્તાને તો ગણે છે? કેવી વિપરીત વિચિત્રતા છે! દુનિયા મારી પ્રશંસા કરે, પ્રસિદ્ધ થાય અને દુનિયા મારી પ્રસિદ્ધ પ્રશંસા કરે, ગામે ગામથી, શહેરે શહેરથી, દેશથી માનપત્રો મળે, તું તો સિદ્ધ સમાન છો, એમાં એમ કહે કે તું વિદ્વાન છો ને, તું પંડિત છો ને, મહાન વક્તા છો ને, એ તો બધા ઉચ્ચ પદ છે કે નીચ પદ છે?
નીચ પદ.
સિદ્ધ પદની પાસે તો એ બધા નીચ પદ છે. તારું માન કરે છે કે અપમાન કરે છે? ભગવાન છે એનું અપમાન કરે છે? આ તો કેવો ભગવાન છે કે જેને મુક્તિ છે, મુક્તિથી એનું અપમાન છે, મોક્ષ દશાથી એનું એની ઓળખાણ કરાવી એનું અપમાન છે, ત્યારે અહીં તો અપવિત્ર રાગવાળી દશા, ક્ષોભવાળી દશાથી એને ઓળખાણ કરાવે એને બહુમાન માને છે? ત્યાં બુદ્ધિ ચાલી ગઈ. દુનિયા મારી પ્રશંસા કરે, લોકો મારી પ્રશંસા કરે, અને હું જે કહું છું તેનાથી દુનિયા રાજી થાય, મારું સાંભળીને બધા ખૂબ ખુશી થાય, ખૂબ રાજી થાય, આવી કલ્પના થાય છે જીવને. ઘણા લોકો સાંભળવા આવે છે, હજારો લાખો સાંભળવા બેસે છે, અને બધા બહુ બધાને ગમે છે. આપણું સાંભળવું બધાને બહુ રૂચે છે, બહુ ગમે છે, પ્રશંસા કરે છે. એ સાંભળવા વાળાનું તો હિત થવું મુશ્કેલ છે, પણ તારું સૌથી પહેલા હિત થશે. એવા વિપરીત દ્રષ્ટિ વાળા જીવોને સાંભળે છે એનું પણ અહિત થાય છે, અને સંભળાવનારનું પણ અહિત થાય છે, બંનેનું અહિત થાય છે. એ કઈનું હિત થતું નથી. પથ્થરની નાવ પોતે ડૂબે છે, એમાં બેઠા હોય એને પણ ડૂબવાનું થાય છે, બે માંથી એકે તરતા નથી. એમ અંદર અભિમાનનું જેને પ્રયોજન હોય, આ અવગુણ છે. શું આવી જે મહત્વાકાંક્ષા છે પોતાની સૂક્ષ્મ જ્ઞાનની, પોતાની ભાષાની, જે કોઈ મહત્તા થાય, એ અભિમાન રૂપી અવગુણ છે. ગુણ નથી, એ અભિમાન રૂપી અવગુણ છે. એનું જેને પ્રયોજન હોય, આમ થાય તો સારું, આમ થાય તો સારું, આમ થાય તો સારું, એવું જેમ જેને પ્રયોજન હોય, તેનું ધારણારૂપ જ્ઞાન શાસ્ત્રમાંથી વાત બરાબર ધારે, એનો સૂક્ષ્મ એવો હોય, પૂર્વકર્મની મૂડી લઈને આવ્યો છે, જેમ પુણ્યની મૂડી લઈને આવ્યો હોય અને પાપના પરિણામ કરે, ધંધા વેપાર કારખાના વગેરે, તો મૂડી હોય ત્યાં સુધી વાપરા કરે, પુણ્યની ખલાસ થાય પછી બીજી વાત છે, એમાં એક સૂક્ષ્મની મૂડી લઈને આવ્યો છે, શાસ્ત્રમાંથી વાત બરાબર પકડે. શું આ વાતનું મહત્વ ઘણું છે શાસ્ત્રમાં, એનું મહત્વ કઈ દેખાડે? જો આ અધ્યાત્મની ઊંચામાં ઊંચી વાત છે, આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય છે, આત્માના પરિજ્ઞાનમાં આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય છે, ઊંચામાં ઊંચી કુટીનો વિષય છે, એ મને ધારણામાં બરાબર પકડી શકે, પકડીને કહી શકે, બતાવી શકે, સમજાવી શકે, બીજાને વ્યામો પણ થાય કે વાહ શું વાત કરે છે, નાની જાણે છે, પરમાત્મા જાણે છે કે આ તો હું પીડ્યો છે, બિચારો આનું પતન થઈ જશે, આ ઊંચે નહીં જાય, આ નીચે ચાલ્યો જશે, અને એને અનુસરવાવાળા, એને સાંભળવાવાળા એ બધાની પણ ગતિ સારી નહીં થાય. એમ કે એને અનુમોદ ના પહોંચીએ, કરવું કરાવવું જોઈએ. અનુમોદ કરતા એ પહેલા પોતાને તો તૈયાર કરે, એમાં શું દલીલ છે? તમારા કરતા બહુ સારી દલીલ છે ભાઈ. અમને જગતના જીવો ઉપર કરુણા ઘણી છે, આ દલીલ આવે છે કે આવી સુંદર વાત કોઈને સંભળાવીએ તો એનું કલ્યાણ થાય. અમને કરુણા છે, જગતમાં જીવો દુઃખી છે એની અમને કરુણા આવે છે, એટલે અમે આ કાર્ય કરીએ છીએ. એને કહે છે કે તું બેસ બેસ છાનોમાં, તારી કરુણા તો કર, તું તો હજી દયાને પાત્ર છો, અને બીજાને ક્યાં દયા પાડવાની? તું અનાથ છો, બીજાને ક્યાં સનાથ કરો છે? તું ભીખ માગે છો, બીજાને શ્રીમંત બનાવી દેવાની વાત ક્યાંથી લાવ્યો? ભીખ ના ભીખ માગનારો ભિખારી જેમ બીજાને શ્રીમંત બનાવી દઉં એમ કહે છે, એના જેવી હાસ્યાસ્પદ વાત છે. એ તો જ્ઞાની પોતાના આત્માને એમ કહે છે. કરુણા જેને આવે છે જ્ઞાન દશા થયા પ્રગટ થયા પહેલા થયા પછી પણ જ્યારે કરુણા આવે છે ત્યારે એ પોતાના આત્માને એમ કહે છે કે હે આત્મા, પરમ કારુણ્ય વૃત્તિ તને ઉત્પન્ન થાય છે. એ પરમ કારુણ્ય વૃત્તિ ની પ્રવૃત્તિ કરતા પહેલા પ્રથમ જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, અભ્યંતર પરિણામ અવલોકન. શ્રીમદજી આ વાત એમણે ડાયરીમાં હાથ નોંધમાં નોંધ કરી છે. એટલા માટે હાથ નોંધમાં નોંધ કરી છે કે એ પોતાને એ વાત કરવી છે. એમને પોતાને ઘણો ક્ષમ હતો, અસાધારણ, કરોડો અબજો માણસોમાં જેવો ક્ષોભક્ષમ ન હોય એમાં એક એવો ન નીકળે એવો ક્ષોભક્ષમ હતો, અને આત્મજ્ઞાન સહિત હતો. તો એ પોતાના આત્માને એમ કહે છે કે પરમ કારુણ્ય વૃત્તિ કરતા પહેલા પ્રથમ જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, જીન પ્રતિમા થા, ત્રણ વખત લખ્યું છે. આવી જ્ઞાનીની લાઈન છે અંદરની. હવે અહીંયા તો પોતાનું ઠેકાણું ન હોય, ખાલી એક પૂર્વકર્મને લઈને ઉઘાડ થઈ ગયો હોય તો એને એમ થાય કે આખી દુનિયાને હું બધું સમજાવી દઉં. ખરેખર તો સમજાવવા નથી નીકળતો, એની પ્રશંસા થાય એને રૂચતું હોય છે. રૂચિ એને પોતાની પ્રશંસાની હોય છે, બીજાનું મનોરંજન થાય છે એની એને રૂચિ હોય છે, મનોરંજનની રૂચિ હોય છે. એટલે પોતાને મનોરંજન થાય, બીજાને મનોરંજન થાય, બેને એને મનોરંજનની રૂચિ કહેવામાં આવે છે. જે બીજાના મનોરંજનને કરાવવામાં જેને લાભ છે એને એ સંબંધીનું પોતાનું મનોરંજન છે. ફરીથી તમને મનોરંજન થાય એવું મને ગમે એનો અર્થ કે તમારું મનોરંજન એ મારા મનોરંજનનો વિષય છે. આમ થાય છે. એ જન્મરંજન કરનારો ભાટચારણ કહે છે, એને શું જ્ઞાનીનું કહે છે? ભાટચારણ જેમ બધાનું મનોરંજન કરતા ફરે, કવિતા ગાય, સારી કવિતા જોડે અને સામો રાજી થાય, એને પણ કે વાહ વાહ કવિ વાહ, વાહ કવિ વાહ એમ એને કરે, એને ખુશી થાય. સાંભળનારો ખુશી થાય, સંભળાવનારો પણ ખુશી થાય. એવો એક વેપાર થઈ જાય છે, દુકાનદારી થઈ જાય છે, એક અવગુણ છે. એનું શાસ્ત્રનું ધારણારૂપ જ્ઞાન ભલે સાચું એટલે શાસ્ત્ર અનુસાર હોય, એમ ભલે સાચું એટલે શાસ્ત્ર અનુસાર હોય તો પણ તે ખરેખર અજ્ઞાન છે, વાસ્તવિક રીતે અજ્ઞાન છે, અથવા એ મિથ્યા જ્ઞાન છે. આમ છે. જ્ઞાન સાચું એમ કહ્યું, તો એ સાચું કહ્યું એને શું, તે ખરેખર મિથ્યા સાચું કહ્યું, સાચું કહીને એટલી વાત સ્પષ્ટ કરી.
આગળ નહીં વધતા, આગળ નથી વધતા, મનોરંજન કહીને તો આ ખોલી.
હા એમ છે, મનોરંજન થાય છે એમાં ગમે છે જીવને, કે હા બહુ સારું લાગે છે, બહુ સારું લાગે છે સાંભળવું, બહુ સારું લાગે છે, પણ એટલું જ એમાં સંતોષાઈ ગયો. સારું લાગે છે તો એમાં એનાથી આત્મામાં સારું શું કર્યું, આત્માનું રૂડું સારું એટલે રૂડું ભલું શું કર્યું આત્માનું, આ સવાલ છે. બંધાઈ જાય છે એવી કોઈ યોગ્યતા પડી છે એમના દ્રવ્યમાં કે એવા પરિણામ થાય છે, બંધાઈ જાય છે ત્યારે એ પોતે જાણે છે કે અરે મારા આત્માનું જ્ઞાન થયા પછી પણ આ પરિણામ છટકીને બહાર જાય છે બીજા જીવો પ્રત્યે કરુણાના. ત્યારે એમ કહે છે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય, જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય, એ ભાવ પણ ઝેર છે, એ ભાવ પણ, એ ભાવથી પણ આત્મા હિતને સાધતો નથી, એ ભાવ પણ આત્માને નુકસાન કરે છે, એમ પોતે પાછા જાહેર કરે છે. આવે છે પ્રવચનમાં, ગુરુદેવના પ્રવચનમાં એ વાત આવે છે, પોતે તીર્થંકર દ્રવ છે, પરિણામ આવે છે વ્યાખ્યાન કરવાના, અને એ પરિણામનું પોતે સ્પષ્ટીકરણ કરે છે કે જે ભાવે તીર્થંકર નામ કર્મ ગોત્ર કર્મ બંધાય, તે ભાવ પણ આત્માને ધર્મનું કારણ નથી, એનાથી આત્માને ધર્મ થતો નથી. તો જેનાથી ધર્મ નથી થતો, પરિણામ તો બે જાતના છે, એક ધર્મ થાય એવા અને એક અધર્મ થાય એવા. ધર્મ ન થાય એમ કહો કે અધર્મ થાય એમ, એનાથી અધર્મ છે, ધર્મ નથી પણ અધર્મ છે. એ પોતે તીર્થંકર પોતે આમ કહે છે, એ જ શાસ્ત્ર છે, એ શાસ્ત્ર સિદ્ધાંત છે, શાસ્ત્ર એથી કોઈ બીજી વાત નથી. આપવી પડે નથી, એ તો થઈ જાય છે, જે કાળે થવાનું હોય તે થઈ જાય છે, એમને નિષેધ આવે છે. થાય છે એનું મહત્વ નથી, એમને નિષેધ આવે છે એનું મહત્વ છે. શું નહીં, નહીં તે જ કાળે જ્યારે પરિણામ થાય છે તે જ કાળે એનો નિષેધ વર્તે છે. અભિપ્રાયમાં નિરંતર સતત નિષેધ વર્તે છે, એટલે જ્યારે થાય છે ત્યારે અનુમોદના નથી આવતી. જો અભિપ્રાય એ કાર્ય કરવાનો હોય તો એનો નિષેધ આવે નહીં. શું આ તો સમજી શકાય એવી વાત છે, અભિપ્રાય કરવાનો હોય તો નિષેધ કેવી રીતે આવે, પણ પહેલેથી અભિપ્રાય જ એની વિરુદ્ધ છે એટલે પરિણામ થાય ત્યારે એનો નિષેધ છે, અને એ નિષેધનો ભાવ હોય જ છે, ન હોય એવું બનતું નથી. ન્યાય ઘણો સારો એમ જ છે, વસ્તુ સ્થિતિ જ છે. જેનો અભિપ્રાય બીજી રીતે હોય એટલે પોતાથી પોતાના અભિપ્રાયથી વિરુદ્ધ કાર્ય થાય તો એનો નિષેધ આવ્યા વિના, નિષેધ આવે છે એનો અર્થ કે અભિપ્રાય વિરુદ્ધમાં પડ્યો છે. ગમે તે બાબત હોય, ગમે તે વિષય, સીધી વાત છે, એ તો ત્યાં સુધી વાત છે કે આ જીવને પોતાને રાગ ઉત્પન્ન થાય છે તો એનો એને ભેદ જ્ઞાન પૂર્વક નિષેધ નથી આવતો, એનો અર્થ કે એનો અભિપ્રાય છે રાગ કરવાનો, એ રાગ નહીં જાય, રાગ એને કરવો છે અને રાગનું અનુમોદન વર્તે છે એને, કે ભલે થયો કા અનુમોદન આવે ને કા નિષેધ આવે, બેમાંથી એક તો આવે, આવે ને આવે, એટલે એ રાગ તૂટતો નથી ને રાગ મટતો નથી. એનું કારણ એ છે કે રાગ થાય છે એનું દુઃખ ક્યાં છે, એને બહારમાં કોઈ ધાર્યું ન થાય તો આકુલતા કરે છે કે નહીં, આમ નહોતું થવું જોતું, આમ નહોતું થવું જોતું, કેમ આમ થયું, ઘરમાં કે જ્યાં જ્યાં પોતાને સંબંધ હોય ત્યાં ત્યાં પોતાનું ધાર્યું ન થાય અને એથી વિરુદ્ધ થાય તો આકુલતા કરે છે કે નહીં, તો અહીંયા અંદરમાં રાગ થાય છે એની સામે કેમ આકુલતા નથી થતી? એનો અર્થ કે એને કરવો છે, એમાં એ રાજીપો છે એનો, જાણે અજાણે, ભલે અજાણે હોય પણ છે એનો રાજીપો, એ હકીકત છે. એ રાગ નહીં મળે, એનો
રાષ્ટ્ર
એ રાગ એમ નથી જતો, કેમ કે પોતાનો રાજીપો વર્તે છે. એને આધાર અનંત શક્તિના ધણીનો, આત્માનો આધાર મળી જાય છે. ક્યાંથી જાય? એનામાં બળ આવે છે અનંતાનુબંધીનો. કેમ કે અનંત શક્તિનો ધણી એને એની પડખે ઉપર ચડ્યો, જ્યાં સુધી એને આધાર મળે છે ત્યાં સુધી એ છૂટતો નથી. નિરાધાર થાય તો એ ટકી શકતો નથી. આ સીધી વાત છે. કાર્ય થવાનું છે, કોઈ કરી શકે છે એ વસ્તુ સ્થિતિ નથી. બહારની શું ગુરુદેવ નો પુણ્ય યોગ હતો, એક ઇમ્ફાલ ગયા નથી ઇમ્ફાલના માણસોને તેડવા કે તમે સોનગઢમાં આવો છો સાંભળવા. લોકો દેશના ખૂણે ખૂણેથી આવ્યા, કોઈને બોલાવા ગયા, અરે ત્યાં આવે એને કહેતા નથી કે તમે અહીંયા સાંભળવા, હવે રોકાઈ જાજો, બહુ દૂરથી આવ્યા છો માટે હવે હરખાઈ રોકાઈ દેજો ને બરાબર સાંભળજો, એમ પણ કહેતા નથી. આવવા માટે કોઈને બોલાવતા નથી, આવ્યા હોય એને રોકતા નથી, રોકવા માટે કંઈ કહેતા નથી. છતાં આટલો બધો ફેલાવો થયો કે એ પ્રકારનો પુણ્યયોગ લઈને આવ્યા હતા. તો એ તો એવો પુણ્યયોગ હોય તો સહજ થાય છે, પુણ્યયોગ ન હોય તો વિકલ્પ કરે કે પ્રવૃત્તિ કરે એથી કાર્ય થઈ જાય એવું નથી, ઉલટાનો વિરોધ થાય. એવું બને કે ન બને કે પોતે પ્રચાર કરવા નીકળે ને સામે વિરોધ ઊભો થાય, પ્રચાર વધવાને બદલે પ્રચાર ઘટે, બને કે ન બને? પુણ્યયોગ નો હોય તો શું કરે? સહજ શાસનના એ પ્રકારના ઉદયનો સવાલ છે. અને એમાં જ્ઞાન સહિત એવું સમર્થ પણ હોય બહારના પુણ્યયોગનું તો કાર્ય સહેજે થાય છે. મિત્ર જ્ઞાની હોય તો એને ઘરમાં બેસી રહેવું પડે, આ શ્રીમદજી એમ જ કરતા. પોતાની ભાવ આવતો તો ઘણી વાર કે આવો સુંદર માર્ગ છે અને પ્રકાશ કરવા માટે કોઈ સમર્થ હોય તો અમે છીએ, એવો ભાષાનો યોગ હતો. શાસન ને પ્રવર્તાવવું એવું એવું સમર્થ સામર્થ્ય હતું, પણ છતાં બહારમાં પુણ્યનો યોગ નહોતો, વિરોધ થતો હતો. સાધુ લોકો વિરોધ વધારે કરતા, પછી તો એનું શરીરને શ્રાવકો પણ કરે, પણ સાધુ લોકો સ્વતંબરના સાધુઓ સ્થાનકવાસીના સાધુઓ વિરોધ કરતા હતા. જોયું કે આ મજા નથી આમાં, તો ના પાડી દીધી કે અમારી પ્રસિદ્ધિ ક્યાંય કરવી નહીં, અમારા વિશે તમારે કોઈને કાંઈ વાતો કરવી નહીં, અમારી મહત્તા ક્યાંય કરવા જવું નહીં, તમારે છાનામાં આવવું હોય તો છાનામાં આવી જવું, બાકી કોઈને કંઈ ના આવવાની જરૂર નથી. મુંબઈથી મોરબી સુધી ટ્રેનમાં આવે, વચ્ચેના સ્ટેશનોમાં કેટલાક મુમુક્ષુઓ પરિચિત હતા, પત્ર વ્યવહાર ચાલતો હોય તો એને ઘણા વખતથી વિનંતી કરી હોય કે આપના દર્શન કરવા છે, આપનું યોગ જોવું અમારે જોઈએ. તો કે ફલાણી ટ્રેનમાં અમે નીકળવાના છીએ ફલાણી તારીખે, તો મારે કોઈને કીધા વિના એકલા સ્ટેશન આવવું, ગામમાં ખબર કરવી નહીં કે અમે અહીંયાથી નીકળવાના છીએ. આ બધા પત્રોમાં છે કે નહીં વાત? ડર શું થાય છે કે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને સમજે છે, જાણે છે, પોતાના પુણ્યયોગને સમજે છે, જાણે છે, અને પોતાની કારુણ્ય વર્તુળ હોય તો પણ એને એક બાજુ દબાવી દે છે. કોઈ જીવનો યોગ, જીવના પુણ્ય પ્રકારના, એને શું ગુમાવવાનું છે? નાની તો એના રસ્તે સાધતા સાધતા સીધા લઈમાં વ્યા જશે, એને શું ખોવાનું છે? ખોયું તો દુનિયાએ ખોયું, ખોયું તો કોણે ખોયું? જેને યોગ ન મળ્યો એને એ લોકોએ ખોયું છે, આમને કાંઈ પોતે ખોયું નથી એથી, અને એને કાંઈ અપેક્ષા નથી. બીજાની કોઈ અપેક્ષા નથી કે મારી પ્રશંસા થાય, બીજા મને જાણે, બીજા રાજી થાય એ કોઈ અપેક્ષા એને છે. પંચેન્દ્રિય ઉંદરડા છે તેના દરમાં કઈ મોકલે આમંત્રણ, વાઘની બોર્ડમાં સિંહની બોર્ડમાં આમંત્રણ મોકલે, સર્પના દરમાં બિલમાં આમંત્રણ મોકલે, શું કરે? બધા આયેલા આવે છે. ભગવાનનું સુવર્ષણ રચાય છે, દિવ્ય ધ્વનિ છૂટા પહેલા બધા હાજર હોય છે, પછી અવાજ સાંભળીને બધા આવે છે એવું નથી કે ભાઈ આ મધરે ડુંગ 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 કરે છે આલો બધા જોવા જઈએ એવું નથી. એ પહેલા પ્રાણીઓ બધા હાજર થાય છે, ઉપસ્થિત રહે છે, ભગવાનની વાણી છૂટે એ પહેલા. વગર બોલાવે જ આવે છે, પુનિનો યોગ છે એનો. દીવો આવે છે, અસંખ્ય દીવો આવે છે, એ બધી બહુ મોટી સંખ્યા આવે છે. વિક્રિય શરીરવાળા છે ને, એ દીદો એક શરીર ત્યાં રહે, એક શરીર અહીંયા આવે, એને કાંઈ તકલીફ નથી બીજી. શું વિક્રિય શરીર છે, અનેક શરીર ધારણ કરે છે, એક દીવ અહીંયા આવી જાય છે. બહુ મોટી, સૌથી વધારે મોટી સંખ્યા દેવોની હોય છે, મનુષ્યની સૌથી ઓછી હોય છે, એથી વધારે હોય છે. કેમ કે એમની સંખ્યા વધારે છે, આની સંખ્યા ઓછી છે. પેલા બંનેમાં સંખ્યા વધારે છે, એટલે સમોસરમાં એની સંખ્યા વધારે હોય છે પ્રોપોર્શનમાં. જાય એમ નથી, શાસ્ત્રો અનુસાર વાત કરે અને શાસ્ત્રો વાળાની વાતને બહુ મલાવી જાણે. શું સાધારણ દ્રષ્ટાંત હોય તો પણ બહુ મલાવે, એટલી કઈ એને વસ્તુ હાથમાં આવી ગઈ છે એમ નથી. ભાષા ભિન્ન ચિત છે, ભાવ ભિન્ન ચિત છે, જ્ઞાન ભિન્ન ચિત છે, રાગ ભિન્ન, જ્ઞાન ભિન્ન, શબ્દો ભિન્ન, બધું ભિન્ન ભિન્ન છે. ભાષા બહુ મલાવે અથવા વક્તૃત્વ શક્તિ ઘણી સારી હોય તોયથી એને કાંઈ અંદરમાં પ્રાપ્તિ થઈ જાય છે અનુભવની, એવું કંઈ નથી. આમાં હવે વિધિનો વિષય લઈએ છે. અહીં સુધી નિષેધ કર્યો, વિધિ નિષેધ બે સાથે છે એક બોલની અંદર, અને તે પણ એક વક્તાની કક્ષાના જીવને સામે રાખીને વાત કરી છે અહીંયા, કે એ બધું કોઈ કાર્ય કરવાની પદ્ધતિ સાચી નથી. કાર્ય કરવાની સાચી પદ્ધતિ તો એ છે કે અંદર સ્વભાવની દ્રષ્ટિ કરે, તેનું લક્ષ્ય કરે, તેનો આશ્રય કરે, તેની સન્મુખ જાય, ત્યારે અતિન્દ્રિય શાંતિ અને આનંદ મળે. એક લીટીમાં વિધિ મૂકી દીધી છે. બહારમાં લાંબો પોળો થાય એથી કાંઈ એને અંદર વસ્તુ મળી જાય એવી કોઈ વસ્તુ સ્થિતિ નથી. પણ અંદર સ્વભાવની દ્રષ્ટિ કરે, એટલે પોતાના સ્વરૂપનો શ્રદ્ધામાં સ્વીકાર કરે, પોતાના અસ્તિત્વને શ્રદ્ધાથી ગ્રહણ કરે, નિજ સત્તાને શ્રદ્ધા વિષય કરે, જ્ઞાનમાં તેનું લક્ષ્ય કરે, જેવો આત્મા છે એવું ઉપયોગમાં, આત્માના સ્વભાવને ઉપયોગમાં લઈએ, ઉપયોગમાં ગ્રહણ કરે. અહીંયા લક્ષ્ય એટલે ઉપયોગમાં ગ્રહણ કરવું, અને તેનો આશ્રય કરે, આધાર અવલંબન, એનું અવલંબન લઈએ, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર શિક્ષાર્થ વગેરે અનંત ગુણોથી અંદરમાં પોતાના પરમાત્મા સ્વરૂપનું અવલંબન લઈએ અને તેની સન્મુખ જાય, આ અંતર્મુખ થાય, દિશા લીધી, સર્વ પરિણામોની દિશા, બહિર્મુખપણું છૂટીને અંતર્મુખ થાય, સ્વસન્મુખ થાય, ત્યારે અતિન્દ્રિય શાંતિ અને આનંદ મળે. ત્યારે આત્મામાંથી શાંતિ, અતિન્દ્રિય શાંતિ, આત્માની શાંતિ શાંત 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 તેની અંદર થાય. અનંત શાંતિનો સાગર છે એવા શાંતિના સરોવરમાં ડૂબકી મારે અને એનો આનંદ મળે, આનંદનો આનંદ ઉભરાઈને બહાર આવે. ભરપૂર આનંદ ભેળો છે ચૈતન્યના પાતાળમાં, એ ઉભરાઈને જોરથી બહાર આવે નિર્વિકલ્પ અનુભવના કાળમાં. એવું શ્રદ્ધાજ્ઞાન ચારિત્ર પુરુષાર્થ અંતર્મુખની દિશા, એનાથી એ કાર્યની સાચી પદ્ધતિ છે, એ કાર્યની વિધિ છે. બહારમાં ઘણા જીવોમાં પ્રસિદ્ધિ મળે અને ઘણા જીવો રાજી થાય એ કોઈ આ માર્ગની કાર્ય પદ્ધતિ નથી. સુખી વાત એ છે કે એ કોઈ આ માર્ગની કાર્ય પદ્ધતિ નથી, બહુ સ્પષ્ટ વાત છે. એને નિષેધના ખાતામાં મૂક્યું છે. ગુરુદેવ તો એને સંસાર કહેતા હતા, અંદર ચર્ચામાં એ વાત ચાલી હતી, એકાંતની ચર્ચામાં. આ બધો સંસાર છે, શું શું છે એ બધો સંસાર છે એમ જ કહેતા. અંદરમાં સાધવું એ એક જ, અંદરમાં લીન થવું, અંતર્મુખ થઈને અંદર જામવું, અંદર કરવું, આ એક જ સાધનાનો દોર છે. બાકી બહાર નીકળવું એ બધો સંસાર છે, સંસારમાં જ એને લીન થતા. બીજાને સમજાવવું છે એવું છે કે એકલા એકલા અંદરમાં સાધે છે, પ્રશંસા કરતા થાય એવું પોતાની હવે મેળવી રહે. એમને તો એટલો વિકલ્પ આવે છે, વ્યાખ્યાન કરીએ બીજાને સમજાવવાનો વિકલ્પ આવે છે, એટલું ક્યાં છે કે. એટલે કે એમનો પુરુષાર્થ એક જ દિશામાં એક ધારો કામ કરે છે, વેચાઈ જતો નથી. બહારના કાર્યમાં એ પુરુષાર્થ વેચાતો નથી, ખંડ નથી પડતો, અનુમોદન આપે છે. એવું સોગાની જે વાત કરે છે બોલની અંદર, કે જેને શાસનનું કાર્ય કરવું છે એને બીજે બીજાને સમજાવવાનો ઉપાધિને બોજો રહે છે, એને સ્પષ્ટીકરણ આ દેવું પડે છે. કેમ કે કોઈ પૂછે છે કે આપણે આમ કેમ કહીએ, આપ આમ કેમ બોલ્યા, અમને કાંઈ સમજાણું નહીં, બંધ બેસતું નથી આવતું, કાંઈ સમજાતું નથી, અથવા ઘર બેસતી નથી, સ્પષ્ટીકરણ માગે છે. એને 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 સ્પષ્ટીકરણ દેવા માટે ઉપયોગ લંબાય છે, એમને ગમતી વાત નથી. ઉપયોગ લંબાઈને આત્મામાં જાય એ એમનો રુચિનો વિષય છે, એ એમનું કર્તવ્ય છે, એમાં એમની અનુમોદના છે. ઉપયોગ લંબાઈને બીજાને સમજાવવામાં જાય એમાં એની અનુમોદના હતી, આમ વાત છે. એવી એવી ચર્ચાઓ ચાલતી. જેને શાસન ચલાવવું હોય એને સ્પષ્ટીકરણ આપવાની ઉપાધિ કરવી પડે છે. અમારે ક્યાં શાસન ચલાવવું છે, આ અંદર જાયમાં, બહાર નીકળવું ગમતું નથી. કેમ કે ઊંડા ઊંડા અંદર ચાલ્યા જાય છે, એને નિરાકુર શાંતિ આનંદ અને સુખની લહેરો અંદરથી ઉઠે છે. એ શું કરવા દુઃખમાં આવે, એટલે નિષેધ આવે છે. નિષેધ આવવાનું કારણ એ છે કે એને સુખ છોડીને દુઃખમાં આવવું નથી, એ આકુલતાના પરિણામ છે. આત્માનો વિકલ્પ ઉઠે એ આકુલતાના પરિણામ છે, ને આ તો સમજાવવાનો તો સ્થૂળ વિકલ્પ છે. પણ અંદર ચિંતવન મનનનો ગોલનનો જે સૂક્ષ્મ વિકલ્પ ચાલે એ આકુલતાની વાત છે, એમાં આકુલતા છે. 144માં રાસમાં લીધી છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓ છે. જે આકુલતા ઉપજાવનારી હતી એને મર્યાદિત કરીને સ્વસન્મુખ કરે છે, અને કોઈ અપૂરો પુરુષાર્થ કરીને જાણે આખા વિશ્વથી ભિન્ન થઈને અંદરમાં લીન થાય છે. ત્યારે એને અમે સમયસાર કહીએ છીએ, ત્યારે એને સમયસાર, ત્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એ બધું નામ ક્યારે મળે છે? એ પહેલા એ નામ મળતું નથી. ત્યાં આખું તશબ્દ લીધો. આવી વાત છે કે જ્ઞાન દશા છે તો એનું નિષેધ કરે છે, તો જેને જ્ઞાન દશા નથી એનો નિષેધ ન કરે તો શું દશા થાય? તો કેટલો એ બાજુ આગળ વધી જાય કે એના પરિણામમાં કોઈ કંટ્રોલ ને કોઈ લગામ રહે નહીં. અને તો સમ્ય જ્ઞાન રૂપી લગામ છે. જ્ઞાનીને પરિણામ બહાર જાય છે, ઉપદેશાદિની પ્રવૃત્તિ કરે તો પણ એની પાસે સમ્ય જ્ઞાન રૂપી લગામ છે, એટલે એના રાગને એ લગામથી ખેંચે છે. જેમ ઘોડાને સ્પીડ ઘટાડવી હોય તો લગામ ખેંચવી પડે છે, ધીમો પડે. એમ રાગનો વેગ આવે તો એ જ્ઞાન રૂપી લગામ એને કંટ્રોલમાં રાખે છે. આને તો જ્ઞાનની લગામ નથી. અને અભિપ્રાય બાંધીને કે આ તો જેટલું થાય એટલું કરીએ, શું દશા થાય એની, એ તો બિચારો ખોવાઈ જાય એની અંદર. આત્માને લાભ તો કિંચિત ન થાય પણ નુકસાન કેટલું થાય એ કહેવું મુશ્કેલ છે. જે તત્વજ્ઞાન ભવ નિવૃત્તિમાં નિમિત્ત થાય તે તત્વજ્ઞાન ભવ વૃદ્ધિમાં નિમિત્ત થઈ પડે, આવી પરિસ્થિતિ ઊભી થાય, એનું એ તત્વજ્ઞાન છે. એટલે ત્યાં એક નિયમ બાંધ્યો છે, જ્ઞાનીની આજ્ઞાએ પ્રવૃત્તિ કરવી, જ્ઞાનીની નિશ્રામાં આજ્ઞા મારીને કરવી. લફડાટ રોકશે, દુર્દેવ રોકતા. આપણા પ્રસિદ્ધ વક્તાને કોઈ વખત ટપારી દેતા, એને પાર ધોડવાની જરૂર નથી એમ કહી દે, અને છતાં પણ જાય તો એમ કે હવે રખડવા જાય છે. શું કહે? લોકો માન સન્માન આપતા હોય, શ્રોતાઓ તો બધા એને કે હા શું ગુરુદેવના વિદ્વાન છે, ગુરુદેવના મહાન શિષ્ય છે, આપણને સંભળાવવા આવ્યા છે, આપણને સંભળાવવા આવ્યા, રાજી થતા હોય બધા. ગુરુદેવને એમ લાગે કે નહીં એના આત્માને એવું નુકસાન થાય છે, એ નિષેધ કરે, એનો ખ્યાલ ન જાય હળવા શબ્દોથી, તો એમ કે હવે રખડવા જાય છે કે શું, એટલું કહેતા. એ જ્ઞાનીના સંઘનો લાભ છે, સત્પુરુષના આશ્રયનો એ લાભ છે કે એની બહાર નીકળતી વૃત્તિને નિયમિત કરે છે, સંયમિત કરે છે, એને હવે તારા આત્માને નુકસાન એ છોડી દે, તારું કર, પહેલા તારું કર તો
બરાબર,
બહાર જવાની તારે જરૂર નથી. આપણે તો એ નથી જોવું, આપણે એ જોવું છે કે આની અંદર શું અભિપ્રાય છે, તત્વ શું છે આની અંદર, કે આની અંદર તત્વ એ છે કે જ્ઞાનીના આશ્રયમાં જો થાય તો બચી જાય, જ્ઞાનીનો આશ્રય છોડીને તત્વ પ્રચાર કરવા જાય તો ભૂકા નીકળી જાય. એટલે શ્રીમદજીએ 100 વર્ષ પહેલા આ નિયમ માંગ્યો કે શાસનમાં તત્વ પ્રચારનો અધિકાર કોને છે, કે જ્ઞાનીને. એક જ્ઞાની છે ને એક બીજા જ્ઞાનીના આશ્રિત છે તેને છે, બસ બે વાત લખી છે. જ્ઞાની તો નીકળતા નથી, લગભગ બહુ ઓછા નીકળે, કાં તો નીકળે જ નહીં, કેમ કે એને મુખ્ય કામ પોતાનું કરવું છે. તો એવો રાગ આવે, અરે આવી સુંદર વાત છે, જગતના જીવો કોઈ જાણે કોઈક પાત્ર હશે તો પામી જશે કે નજીક આવી જશે જ્ઞાનીની, તો એને બહાર એટલો રાગ જરા વધારે, રાગી જીવ છે વધારે રાગ ઉછળે તો કેવું પડે. એ જ્ઞાનીને અધિકાર છે, એ જ્ઞાનીના આશ્રિતને અધિકાર છે, ત્રીજાને નથી, બીજું ત્રીજું સ્થાન આશ્રય છોડ્યો એનો અધિકાર. આ નિયમ સંભાળે તો સંભવ છે કે અનિષ્ટથી અહિતથી બચી જાય, નહીતર તત્વ ન લાગે કે 184 185માં વિધિનું પણ અસ્થિથી પડખું છે, સિદ્ધ પરમાત્માનું દ્રષ્ટાંત લીધું છે. જેમ સિદ્ધ ભગવંતો કોઈના આલંબન વગર, કોઈની મદદ વિના, આલંબન એટલે કોઈની સહાય વિના સ્વયં પોતાની મેળે પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાનાનંદ રૂપે પરિણમનારા દિવ્ય સામર્થ્ય વાળા દેવ છે. સિદ્ધ ભગવાનને પરમ દેવ કહેવામાં આવે છે. આ દેવ લોકની દેવ ગતિમાં જે દેવ લોકો છે એ દેવની વાત નથી, એ તો નામ માત્ર દેવ છે. ખરેખર દેવ નથી પણ નામ માત્ર છે. એમાં તો આનંદ સંસારીઓ હોય છે, અભવ્યો હોય છે, અભવ્યો જેવા ભવ્યો હોય છે, ઘણા હોય છે, એમાં બહુ મોટી સંખ્યા છે. એટલે એ તો નામ માત્ર છે. ખરેખર તો જેને આત્માના દિવ્ય ગુણોનું સામર્થ્ય પૂરેપૂરું પ્રગટ થયું છેલ્લી ચરમ સીમાએ એને દેવ કહેવામાં, પરમ દેવ કહેવામાં આવે છે. એટલે દેવ કહ્યું છે અહીંયા. એક દિવ્યતાને લીધે દેવ કહેવામાં આવે છે, અને જેનું સ્વરૂપ જોતા, જેનું સ્વરૂપ ધ્યાવતા, જેના સ્વરૂપનું જ્ઞાન કરતા, આત્માને અંદરમાં ગુણ ખીલે છે, ગુણનું નિમિત્ત થાય છે, એટલે ગુણને, શાંતિને, આનંદને, સુખને દેનારા છે, એટલે પણ એને દેવ કહેવામાં આવે છે. નિમિત્ત પડે છે એટલે દેનારા કહે છે એને. દદાતી દેવ એમ કે છે, એવી પણ એક વ્યાખ્યા છે દેવની, કે જે આ દે તે દેવ. એટલે તો આ બધા એના ઉપરથી વગ્યા છે ને દુનિયામાં, કે ભાઈ આ અમારા દેવ ને આ અમારા દેવી, કેમ કે અમને સુખી કરે છે, અમને સુખ આપે છે, હજા નરવા રાખે છે, કુટુંબ પરિવારમાં વૃદ્ધિ કરી દે છે, અને અમને બધી રીતે અનુકૂળતાના દેનારા છે, માટે અમારા દેવ છે, એ વાત નથી. જેમ સિદ્ધ ભગવંતો કોઈના આલંબન વગર સ્વયમેવ પૂર્ણ છે, પોતાથી પૂર્ણ છે, સ્વયમેવ અતિન્દ્રિય પૂરા આનંદ રૂપે પરિણમનારા છે, સર્વગુણોથી સંપન્ન છે, અને પૂર્ણ આનંદથી સ્વતંત્રપણે પરિણમનારા છે, એવું જેનું દિવ્ય સામર્થ્ય છે, એવા જેને દેવ છે, તેમ બધાય આત્માનો સ્વભાવ, બધાય આત્માનું સ્વરૂપ પણ એવું છે. આ વાત કેવી છે? મારો આત્મા પણ એવો છે અને તમારો આત્મા પણ એવો જ છે, એમ કેવું છે? એક એવી અલંકારિક શૈલી છે કે જેમ કોઈ દાતાર દેતો હોય તો જેને જરૂર છે એ શું કરવા નથી લેતો? એક તો તમે જરૂરિયાતમાં ઉભા છો અને દાતાર દેવા તૈયાર છે કે ભાઈ લ્યો માગો, તમે માગતા ભૂલો, અમારે કોઈ અહીંયા ખજાને ખોટ નથી, પણ છતાં ઊહું કર્યા કરે, વિમુખ વર્તે, મોઢું ફેરવે, મોઢું મળે, તો એને શું કહેવાય? તો મૂર્ખ છે. આ અઢળક દેવા માગે છે અને આ કહે છે કે હું અત્યારે હમણાં કાંઈ અમારે વખત નથી, અત્યારે દુઃખમાંથી નીકળવાનો વખત નથી, વખત નથી એટલે દુઃખમાંથી નીકળવાનો વખત નથી, એના જેવી વાત છે. એમ અંદરમાં પરમ કારુણ્ય મૂર્તિ સિદ્ધ પરમાત્મા મહાન દાતાર બેઠો છે, એની પરમ કૃપા સર્વ સમયે, કોઈ અંક સમયે નહીં, ચોગડીઓ જોવાનો પ્રશ્ન નથી, દરેક સમયે એ પોતે અનંત કૃપા વરસાવવા તૈયાર છે. પણ આ જીવને મોઢું ફેરવીને બેસવું છે એ એની કૃપા ઝીલવા તૈયાર નથી. બધા બધા જ સમયે તૈયાર બેઠા છે, એવી વાત છે. ત્યારે શ્રી ગુરુ એને સમજાવે છે કે ભાઈ તારો પરમાત્મા એની કૃપા, તારો પરમાત્મા તારા ઉપર કૃપા કરવા તૈયાર અને તું પોતે ના તૈયાર થતો નથી, એવું તો શું તને થઈ ગયું છે? કોઈ માણસને કઈ ખાઈ લીધું હોય તો મગજ ખરાબ થઈ જાય, ખાઈ લીધું હોય, ખવડાવી લીધું હોય તો ગાંડા થઈ જતા ના હોય. એને પૂછે છે હું ખાઈ લીધું ત્યાં. જ્યારે તારો પરમાત્મા પ્રતિ સમય તને કૃપા વર્ષાવવા તૈયાર છે અને માગ એનું કેવળ જ્ઞાન માગ તો કેવળ જ્ઞાન દેવા તૈયાર છે. ના મારે બહુ કામ છે, મારે હજી ઘણા કામ છે, અહીં દોડવું છે ને ત્યાં દોડવું છે, અહીં દોડવું છે ને ત્યાં દોડવું છે, એના જેવી વાત છે. આ તો દેવ છે એના ઉપરથી વિચાર લંબાય છે. તેમ બધા આત્માનો સ્વભાવ પણ એવો છે, અંદરમાં બધા એને સ્થિત પરમાત્મા બેઠા છે. હા આવો નિરાલંબી જ્ઞાન અને સુખ સ્વભાવ રૂપ હું છું. છોક મારે વિષય છે એટલે આ કહીને, આવો નિરાલંબી જ્ઞાન અને સુખ સ્વભાવ રૂપ હું છું, પોતે જ હું સ્થિત પરમાત્મા. આ શરીરને ન જો, રાગને ન જો, એમ શરીર વિનાની રાગ વિનાની ચીજ છે, અંદરમાં સાક્ષાત સિદ્ધપદની મૂર્તિ છે, વિરાજમાન છે, એમ પોતે જ હું છું એવું લક્ષમાં લેતા, એમ લેતા ને જીવનો ઉપયોગ અતિન્દ્રિય થઈને તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદ, અતિન્દ્રિય જ્ઞાન ને આનંદ, અતિન્દ્રિય આનંદ ખુલી જાય, વાર લાગતી નથી એમ કહે છે. એટલું અંદરમાં જોર છે, એટલી શક્તિ છે, શક્તિનું જોર છે. એ તો શક્તિવંત તત્વ છે ને, શક્તિનું સ્વરૂપ છે, એટલે એ તો ફોર્સ છે, આવે છે અંદરમાં. જગતમાં એવી કોઈ તાકાત નથી કે એના પૂરને કોઈ ખાળી શકે. એટલે આત્મા, એટલે ગુરુદેવ એમ કહેતા કે આત્મા જ્ઞાનનું પૂર છે, આનંદનું પૂર છે, શાંતિનું પૂર છે. આત્મા પૂર કહેતા, પૂરને કોઈ ખાળી શકે નહીં, એવું અંદરથી જ્ઞાનાનંદનું અતિન્દ્રિય પરિણમન આવે છે. કે પૂર્વે કદી નહીં અનુભવાયેલી ચૈતન્ય શાંતિ વેદનમાં આવે છે. અનંત કાળમાં જે આનંદ અને જે શાંતિનો અનુભવ થયો નથી, એવી આનંદ અને શાંતિનો અનુભવ ત્યાં થાય છે. ક્યારેક પોતાના સિદ્ધ પદને લક્ષમાં લે ત્યારે, એવો વિષય છે. અનંતકાળથી દિન રાખો ભિખારી થઈને ભીખ માગતો હતો, એને અઢળક દોલત જોઈ અંદરમાં. આ ચૈતન્ય સંપત્તિ છે, ગુણોની, અનંત ગુણોની ચૈતન્ય સંપત્તિ જોઈ, પોતાના અધિકારમાં, પોતાના પઝેશનમાં, તાબામાં જોઈ. આ તો કોઈના તાબામાં નથી પડી કે એની પાસેથી લેવી છે ચીજ, પોતાના તાબામાં પડેલી ચીજ છે. એને જ્યાં લક્ષમાં આવે છે ત્યારે એનું પરિણમન એને થઈ આવીને રહેતું નથી. સાંભળતા જેને યથાર્થપણે એનો ભાવ ભાસે છે એને એ વિષયની ચોંટ બહુ મોટી આવે છે, અને પરિણામ ઉપરથી એની અસર ખસેડવા માગે તો પણ ખસેડી શકતો નથી. આ કોઈ ભયથી પણ અસર પહોંચી જાય તો ભય દૂર નથી કરી શકતા. સપનામાં ભૂતડું જોવે આમ તો કઈ નથી દેખાતા, જંતર છે ને એટલે એને કઈ ડિપ્રેશન દેખાય નહીં એના. સપનામાં કલ્પના કરી હોય કે આવા ભૂતડા હોય, એમાં કઈક એવું ચિત્ર વિચિત્ર પ્રાણી જોઈએ ભૂતડાના નામે, તો જાગે તો છાતીનો થડકારો બંધ ન થાય. એને ખબર છે કે મેં મારા ઘરમાં છું, પલંગમાં છું, બારણા બંધ છે, ઘરમાં કોઈ લાઈટ કરીને જોવે તો કોઈ કાંઈ છે નહીં, પણ થડક 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 બંધ થતું નથી. સપનામાં જોવે તો એની અસર મળતી નથી. ત્યારે આ તો ચૈતન્ય જાગૃતિમાં આવીને સિદ્ધ પદને જોવે એની ચોંટ કેટલી વાગે, એમ તો સાધારણ વાત છે કે થોડીક મિનિટોમાં કલાકોમાં ફસાઈ જાય. આ તો એવી ચોંટ ખાઈ જાય છે જીભ કે અનંત કાળ સુધી એની અસર મળવાનો કોઈ સવાલ ઊભો થતો નહીં. વધી જાય એની અસર, એ માર્ગે આગળ વધી જાય, એની અસર ભૂસાવાનો પ્રશ્ન નથી. પછી એને સંસ્કાર કહે છે. લક્ષમાં ઉત્પન્ન થતો સંસ્કાર એ સ્વભાવનો સંસ્કાર છે. એને જ્ઞાન દશાની પ્રાપ્તિ થાય છે અને એને પોતાના સ્વરૂપની ચૈતન્યની શાંતિનું વેદન આવે છે અને વેદનથી એને જે પ્રતીતિ ઉત્પન્ન થાય છે એ પ્રતીતિને સમ્યક દર્શન કહે છે. વેદનથી જે જ્ઞાન થાય છે એને અનુભૂતિ કહેવામાં આવે છે. એ વાત કરે છે કે પૂર્વે કદી નહીં અનુભવાયેલી ચૈતન્યની શાંતિ વેદનમાં આવે છે. આ આનંદનો અગાધ સમુદ્ર તેને પ્રતીતિમાં જ્ઞાનમાં અને અનુભૂતિમાં આવી જાય છે. પ્રતીતિમાં આવે છે એટલે ખાતરી થઈ જાય છે કે બસ મારો અનંત આનંદ મારામાં જ ભર્યો છે અને મારામાંથી જ એનો મારે ભોગવતો થવાનો રહે છે. બારમાં આનંદથી બધું શૂન્ય છે, આખું જગત મારા આનંદથી શૂન્ય છે. ખલાસ થઈ ગયા. અંદરનું સ્વરૂપનું આકર્ષણ ઊભું થયું અને બહારની આસક્તિ તૂટી ગઈ, એનું આ કારણ છે કે આનંદ અંદરમાં ભર્યો છે અને આનંદ ક્યાંય બહાર નથી. આમ આનંદનો અગાધ સમુદ્ર તેની પ્રતીતિમાં આવે છે, જ્ઞાનમાં આવે છે અને અનુભવમાં આવી જાય છે. અનુભવ સિદ્ધ જ્ઞાન થાય છે. જ્ઞાન કેવું થાય છે? અનુભવ સિદ્ધ જ્ઞાન કહે છે. અનુભવ સિદ્ધ જ્ઞાનમાં શંકા ન પડે. સાંભળી વાતમાં કોઈ વિશેષ વાત બીજી સંભળાવે તો એને એમ થાય કે પહેલા આ વાત સાંભળી હતી પણ આ વાત કંઈક એના કરતા બીજી વાત સાંભળીને માન્યું હતું કે આ બરાબર લાગે છે, પણ આ બીજી વાત સાંભળતા એમ લાગે છે કે કંઈક આમાં ફેર છે. એ સાંભળેલી વાતોમાં શંકા પડે, અનુભવની વાતમાં ક્યાંય શંકા પડતી નથી. પ્રત્યક્ષ અનુભવ છે. પોતાનું પરમ ઇષ્ટ એવું સુખ, જે પોતાનું પરમ ઇષ્ટ છે એવું સુખ તેને પ્રાપ્ત થાય છે, એટલે એવું સુખ એને અનુભવગોચર થાય છે. નિરાકુર અને જેમાં કોઈ આપત્તિ નથી, આપદા નથી, વિપદા નથી એવું સુખ ઉત્પન્ન થાય છે અને અનિષ્ટ એવું સઘળું દુઃખ દૂર થાય છે. કોઈ પ્રકારનું દુઃખ પછી એને રહે નહીં. એમ કહે છે ને ભાઈ આ માસ્ટર કે છે, બધા તાળા ખુલી જાય, એક ચાવીથી બધા તાળા ખુલી જાય. એમાં એક સુખની એવી ચાવી છે, કોઈ દુઃખ એને જગતનું ન રહે. પૂર્વના પાપ કર્મનો ઉદય આવે તો એને દુઃખ ન થાય.